धर जाता धर्म पलटता अने त्रिया पड़ता ताप पछी एता टाणा मरण रा पछी एमा कोण रहूं के कोण राय। मित्रो आ बहु जूनो प्राचीन दुहो छे। आ दुहामा ભારતની ધરતીની સુરવીરતા બતાવી છે, માનવતા બતાવી છે, સમર્પણ બતાવ્યું છે। આપ જાણો છો આપણી ભારતની ભૂમિ તો સંતોની ભૂમિ છે, સુરવીરોની ભૂમિ છે, મર્દોની ભૂમિ છે। અનેક સુરવીરો પાયકા છે જેનું વર્ણન કરીને કવિઓ થાયકા છે। દાખલા તરીકે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, અને આપણે આજે જે વાત કરવાની છે એ વાત પૃથ્વીરાજ ચૌહાણની વાત છે। કવિ એમ કહે છે કે ઢોલ ત્રંબાળુ દૃશ કે અને ગીતો મંગલ ગાય, પણ ગાજ મેદાને મેદાને મરવા તણો સિંધુડો સંભળાય, પણ મેદાને મેદાને જોને મરવા તણો, અરે રે બોલો સિંધુડો સંભળાય। માળવામાંથી વરમાળ ફેંકી અને નીકળેલા મર્દો ધર્મને ધીગાડે જઈ અને ધર્મને બચાવ્યો છે। પટા જાટકે કોગદી વેર કરવા પડે, નાળ ગોળાતણો પાર નાવે, જે સમય ધીંગાણું થાય શક્યું જમે અને એ સમય ગાય સુરવીર આવે। બરાબર રણ મેદાનમાં એ મરદ ઉતરો હોય ત્યારે દેવતાઓને જોવા આવવું પડે, આવી આ સુરવીરોની ધરતી છે। પૃથ્વીરાજ ચૌહાણની વાર્તા એને સંકલન થી મઢી છે, એનું સંકલન કર્યું છે સ્વરાજ ગુજરાતના જાણીતા લેખક મનસુખભાઈ સાવલિયા, જેના ઘણા પુસ્તકો બહાર પડ્યા છે, વૈરાગી શતક, સૂર્ય શતક, નંદનવનના પારિજાત, આવા વિદ્વાન લેખકે આનું આલેખન કર્યું છે। કવિ લખે છે કે આપણી ધરતીના અનેક નામ છે, પણ એમ એક સુંદરમાં સુંદર જો નામ હોય ને તો વસુંધરા છે। વસુંધરા શબ્દ ગમે બહુ, વસુને ધારણ કરનારી, વસુ એટલે ધનધાન, સોનું રૂપું, હીરા મોતી, બે સુમાર મોંઘા મૂલ્યની વસ્તુને સંઘરનારી ધરતીને વસુંધરા કહેવાય। અને આનો મબલખ પાક ત્રણ જ વ્યક્તિ લણી શકે, એક જેની મર્દાનગી આંટો લઈ ગઈ હોય એવો સુરવીર, બીજો વાણીની દેવી જેની ઉપર પ્રસન્ન થઈ હોય એવો સરસ્વતીનો ઉપાસક, અને ત્રીજો સેવા કરનારો કોઈ સાચો જગતનો સેવક। આ ધરતીમાં એ જે મોલ છે એટલે લણનારી આ ત્રણ જ વ્યક્તિઓ કવિ કહે છે। રાજનીતિમાં તો એમ બતાવ્યું છે કે રાજાઓ એ દીકરાને વારસમાં રાજ ન દેવું, સંપત્તિ ન દેવી, ધનવાન ન દેવું, પણ એને સુરવીરતાના પાઠ શીખવાડવા। જો સુરવીર દીકરો નહીં હોય તો રાજપાટ દુશ્મન લઈ લે, અને જો સુરવીર હશે તો એનું રાજ વિકસાવશે। આપણા વ્યવહારમાં તમે જુઓ, દીકરાને તમે સંપત્તિ આપીને જાઓ અને દીકરો સંસ્કારી ન હોય તો એ સંપત્તિ ઉડાડી નાખે, અને જો સંપત્તિ ન હોય ને સંસ્કાર હોય તો ગમે એમ કરીને સંપત્તિ ભેલી કરશે। એટલે સંસ્કાર અને સંપત્તિ એની જીવનમાં બેની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી। લંકામાં નો આવ્યા ઠેઠ સુધી નો આવ્યા, લંકામાં અઢળક સંપત્તિ હતી। એટલે સુરવીરતાના પાઠ ભણાવવા એવું રાજનીતિમાં લખ્યું છે, એને સંસ્કાર આપવા, સુરવીરતા આપવી, વિદ્યા આપવી, રાજપાટ ધન દોલત એ મળે, અને જો સુરવીરતા ન હોય તો એની સલામતી શું? અને એટલે તો આપણે તાર સુરવીરતાના વખાણ થયા છે. પરણ તામે પેખીઓ મુછાન તણી અણી, મેં તો લાંબી ફેરસા જદ પહેરશે ઘણી ઘણી. કંથાર અણમે જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારા સાથી ત્રણ જણા એક હયું કટારી અને હાથ. આવા સંસ્કારો આપણે ત્યાં પારણામાંથી મળ્યા છે. પારણામાં હિંચકો નાખી અને માએ હાલરના ગાયન સંસ્કાર આપ્યા છે. ભાઈને હિંચકાવી અને બેને પણ હાલરના ગાયન સંસ્કાર આપ્યા છે. સુપ્રસિદ્ધ હાલરાની એક જ કડી સાંભળો મિત્રો. એ ઘૂઘરા ધાવણી એ પોપટલા કડી ફેરવી, લેજો આજ રે બેટા તમે ફેરવી લેજો. તે દી તાર આજ રેવાની, ઓલી રાતી બંબોડ ભવાની. બેટા તે દી તાર આજ રેવાની, ઓલી રાતી બંબોડ ભવાની. નાનપણની માલિપા મા દીકરાને એમ કે, ઘૂઘરા ધાવણી તારે જેટલું રમવું એટલું રમી લેજે રમકડે, પણ એ રમકડા તારે એકવાર મૂકી હાથમાં મા ભવાનીને લઈ અને દેશના સીમાડા હચવા પડશે બેટા. આપણે ત્યાં ઉત્તર ભારતમાં પરાક્રમી રાજપૂતોએ ધરતીને જીતી લીધી અને એ ધરતી રાજસ્થાન તરીકે ઓળખાય છે. આપણું આ રાજસ્થાન, તેમાં મેવાડ, બુંદેલ, અજમેર અનેક નાના મોટા રાજ છે. પરંપરા ચાલી આવતી કથા તો એમ છે કે પ્રાચીન સમયમાં આબુ પર્વતમાં અનેક જંગલો હતા અને એ જંગલોમાં રાક્ષસોની બહુ રંજાડ હતી. ઋષિઓને ત્રાસ આપતા હતા, યજ્ઞ અટકાવી દેતા હતા, સંતોને કહેવાય છે કે હેરાન કરતા હતા. એવે વખતે વશિષ્ઠ મુનિની પાસે જઈને જયારે ઉપાય પૂછ્યો ત્યારે એમણે રસ્તો બતાવ્યો કે આબુમાં પ્રાચીન કાળનો એક મોટો યજ્ઞકુંડ છે, તેમાં વીર પુરુષોની ઉત્પત્તિ માટે એક મહાયજ્ઞ કરો. અને ઋષિઓએ શ્રદ્ધાપૂર્વક યજ્ઞ કર્યો, આહુતિઓ આપી અને તેમાંથી અત્યંત તેજસ્વી ચાર પુરુષો ઉત્પન્ન થયા. એક ચૌહાણ, બીજો પઢિયાર, ત્રીજો પરમાર અને ચોથો સોલંકી. ક્ષત્રિયોની આ ચાર પ્રસિદ્ધ શાખાઓ છે, જાતિઓ છે, આદિ પુરુષો ગણાય છે. ઋષિઓની આજ્ઞા અનુસાર આ ચારે દિશાઓમાં જે રાક્ષસો હતા એનો આને સંહાર કર્યો છે. એમાં ચૌહાણ નામના પરાક્રમી આદિ પુરુષ અણહલ, અને અણહલને એક કુંવર એનું નામ અજયપાળ, પર્વતની તળેટીમાં ચૌહાણ વંશનું પાટનગર વસાયું અને અજમેર નામથી એ જાણીતું થયું. આ વંશમાં અનેક વીરમર્દો પાક્યા છે, સુરવીરો પાક્યા છે. તેમાં એ સોમેશ્વર નામનો અત્યંત પરાક્રમી રાજા પણ થયો છે. સત્કર્મ અને સુરવીરતા માનવતાના ખેંચાણથી દિલ્હીના રાજા અનંગપાળ તોમરે તેની રાજકુંવરી કમળાદેવીનો હાથ સોમેશ્વરને સોંપ્યો અને આ વિવાહ થયા. અને એનાથી જે પુત્ર જન્મો, સંવંત ઈસવીસન સંવંત 1159માં પાટવી કોરનો જે જન્મ થયો તેનું નામ જ આપણી વાર્તાનો નેતા પૃથ્વીરાજ ચૌહાણ. સોમેશ્વરની આણ તો આખા રાજસ્થાનમાં વર્તાતી હતી ભાઈ, ગુજરાતના સીમાડા સુધી એની આણ પહોંચી હતી. અને આસપાસના ખંડિયા રાજાઓ એમને ખૂબ માન આપતા હતા અને એટલે ખંડિયા રાજામાં પોતાના રાજમાં પૃથ્વીરાજ નો જન્મ ઉત્સવ બહુ સારો ઉજવાનો, કારણ કે રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ, એતા ટાણા હરખ ના પછી કોણ રંક કોણ રાવ. અને આ જ તિથિએ એ જ સમયે સોમેશ્વરના એક સામંત ને ત્યાં એક પુત્રનો જન્મ થયો અને તેનું નામ ચંદબારોટ, ચંદબરદાય. પૃથ્વીરાજ રાસો એ પુસ્તકના એ લેખક, એમની પાસે અલૌકિક શક્તિ હતી. આ દિવ્ય કવિ ચંદબરદાયથી પણ ઓળખાય છે. પૃથ્વીરાજ અને ચંદબારોટ એના બેના દેહ જુદા હતા, જીવ એક હતો. સાથે જન્મા, સાથે ઉછર્યા, સાથે બાળપણ વીત્યું અને સાથે લડ્યા અને સાથે વીરગતિ પણ પામ્યા છે. એટલે તો કહે છે ને, મિત્ર એળા કીજીએ સોચે પીર ફકીર, ઉસ તન મેં કાંટા લગે તો ઉસ તન મેં હો પીર. મિત્ર એળા કીજીએ જે ઢાલ સરીખા હોય, સુખ મેં તો પીછે રહે અને દુઃખ મેં આગે હોય. બે ના ખોલિયા જુદા અને જીવ એક હતો. અને કવિ તો ત્યાં સુધી કે છે કે મિત્ર કીજીએ મરદ, મરદ મન દર્દ મિટાવે. મિત્ર કીજીએ મરદ, કામ વિપત્તિ મેં આવે. મિત્ર કીજીએ મરદ, ખુશામત કર નહીં ખાવે. અને મિત્ર કીજીએ મરદ, સત્ય કહ કર સમજાવે. આ મિત્રના ગુણ છે. આને ખરો મિત્ર કહેવાય, આને ભાઈબંધ કહેવાય. જેમ અગ્નિથી તેજ જુદું નથી, તેમ પૃથ્વીરાજથી ચંદબરદાય જરાય જુદા નથી. અને કહેવાય છે કે દિલ્હીના તોમર રાજા અનંગપાળ પૃથ્વીરાજના નાના થતા એની માતાના પિતા થાય, એટલે ભાણેજનો જન્મ થયો એનો ઉત્સવ દિલ્હીમાં પણ ઉજવાનો છે. રંગ રાગથી દિલ્હી રંગાઈ ગયું આનંદમાં. અનંગપાળને એક બીજી કુમરી પણ હતી, એના લગ્ન કનોજના રાજા વિજયપાળની સાથે કર્યા અને તેને એક પુત્ર થયો, એનું નામ જયચંદ રાઠોડ. આમ આ ઇતિહાસ જબરો છે. આ ઇતિહાસની જે ઘટના બની છે, રૂવાડા ઉભા કરી દે એવા આના પ્રસંગો છે. ભારતનો શણગાર કહેવાય આ ઇતિહાસ છે. આમ ઇતિહાસમાં કાયમ ઈર્ષા હરીફાઈથી લડાઈ કરનારા આ બે રાજાઓ પૃથ્વીરાજ ચૌહાણ અને જયચંદ રાઠોડ, નહીતર સગા માસિયા થતા હતા, પણ કોઈ દિવસ એ બે ને મેળ ન પડ્યો, કોઈ દે એને સંપ ન થયો. એમાં દિલ્હીના અનંગપાળને પૃથ્વીરાજ ઉપર થોડું વધારે ખેંચાણ હતું. સુરવીર હતો, તેજસ્વી હતો, ગુણવાન હતો અને પોતાનો વારસદાર ન હતો, એટલે પૃથ્વીરાજને એને ખોળે બેસાડ્યો. એટલે પૃથ્વીરાજને અજમેરનું રાજ તો ખરું, પણ દિલ્હીનું રાજ પણ મળ્યું અને એ વારસામાં મળ્યું, મોસાળમાં મળ્યું. બે રાજનો ધણી બન્યો દિલ્હી અને અજમેર. આ ચિત્ર જોઈ અને જયચંદ રાઠોડને અગ્નિ ઉપડી ગઈ, જે રેડાઈ ગયો. બહુ સાચી વાત છે, ઈર્ષાનું કણું જેની આંખમાં પડે ને, અને પછી બીજું કઈ દેખાતું નથી. અને જગતને જોનારી આંખી પોતાનું કણું નથી જોઈ શકતી. આપણે ત્યાં કવિઓએ પણ કીધું છે,
ઈર્ષાનું એ કણું રે પડ્યું જેની આંખમાં, અરે રે ભાઈ એને જોવાનું સુખ જાય. ઈર્ષાનું એ કણું રે પડ્યું જેની આંખમાં,
ઈર્ષાનું કણું રે પડ્યું જેની આંખમાં, પછી એને જોવાનું સુખ જાય.
પછી ખટકે રે એ કણું ને મન એનું મૂજવે રે, પછી એને રોવાનું
નિત થાય. ઓલું ઈર્ષાનું કણું રે પડ્યું જેની આંખે, ઈર્ષાનું કણું જેની આંખમાં પડે ને એને પછી દેખાય નહી. પૃથ્વીરાજ ચૌહાણ ઉપર એક ધારું આંખમાં કોઈને જો ઝેર વરહતું હોય તો જૈતન રાઠોડ ને. આપને ખબર હશે કે જે જગતમાં પોતાના જેટલા નડે છે એટલા દુનિયામાં બીજા નડતા નથી, અને બીજાનું દુખે ન હોય કવિ એમ કે છે. સુંદર એક દ્રષ્ટાંત છે. સોનીની દુકાન, એને સામે એક લુવારની કોઈડ હતી. સોની એની મસ્તીમાં સોનું ઘડે છે એમાં એક સોનાની કટકી ઉડી ખડીને દઈ અને લુવારની કોઈડમાં ગઈ. લુવારની કોઈડના લોઢાઓને સોનાની એક કટકી ઉપદેશ આપે છે. લોઢાવને એમ કે છે કે ઘા તો અમારી ઉપર પડે છે, હથોડીના ઘા સોનું કે અમારે અમે ખમીએ છીએ, અમારે સહન કરવા પડે છે. લુવારની કોળીના લોઢા કીએ, પણ એમાં ફેર છે. શું તને કોક મારે છે, અમને અમારા ને અમારા મારે એટલે અવાજ આવે છે. અમે જે કકરાટ કરીએ છીએ એનું કારણ અમને અમારા ને અમારા મારે છે. લોઢાને કાપનાર લોઢું જ છે. પાટનગર અજમેરમાં રહી વર્ષો સુધી શાસન કર્યું, અને પછી એમ કહેવા છે પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હી જાય છે. એ પ્રસંગ અદભુત છે. વાત એમ છે કે અજમેરમાં આજે જેની દરગાહ આખા ભારતમાં પૂજાય છે, દેશ પ્રદેશમાં જેની ખ્યાતિ છે, હિન્દુ મુસલમાન બંને સમાન જ્ઞાતિના એની ઈબાદત કરે છે, એવું જે સ્થાન ગણાય એ સંત ખ્વાજા ગરીબ નિવાજ અજમેરમાં. ખ્વાજા ગરીબ નવાજ પૃથ્વીરાજના શાસનમાં ઈસવીસન 1190માં અજમેર આવ્યા છે. પણ ચમત્કારી ઓલિયા હતા ભાઈઓ. આજ પણ એના પરચા એના ચમત્કારો જો આજની ઘડી સુધી હોય તો એ વખતે કેવા હશે. એના ચમત્કારની વાતો આખા અજમેરમાં વાયુ વેગે ફેલાઈ ગઈ. પૃથ્વીરાજનો એક સરદાર રામરાય એને ઉઠાડવા માટે ત્યાં ગયો, ત્યારે ખ્વાજા બે પગે અગ્નિ પેટાવી અને એમાં ચોખા રાંધતા હતા. રામરાયે તેમાં જઈને ખોબો ભર્યો અને ધૂળ નાખી. ખ્વાજાએ એમને ચમત્કાર બતાવ્યો. રામરાયની પાછળ અગ્નિ પડી, આગળ સરદાર છે અને પાછળ અગ્નિ દોડી આવે, શું કરવું ક્યાં જાઉં. જેમ જેમ આગળ જાય તેમ તેમ અગ્નિ પાછળ આવે. કહેવાય છે કે એક મંદિરમાં ગયો તો મંદિરને ફરતે અગ્નિ ચક્કર ચક્કર ફરે છે, અગ્નિના બંધનમાં આવી ગયો. ખ્વાજાને વશ કરવા માટે ઘણા ઉપાયો કર્યા પણ બધા નિષ્ફળ ગયા, અને કહેવાય છે કે છેવટે ચંદ બારોટ ચંદ બરદાઈ ગયા. એની મીઠી વાણી, એનો વિવેક, કવિ હૃદય, તેજસ્વી મહાપુરુષ એને ખ્વાજા ગરીબની બંદગી કરી, એની ઇબાદત કરી, એની વંદના કરી, એની પ્રાર્થના કરી અને ખ્વાજા ગરીબને વિનંતી કરી. અને ત્યારે ખ્વાજા ગરીબ બહુ શાંત સ્વભાવથી ચંદ બરદાઈને જવાબ આપે છે, બેટા આ અજમેરમાં ઓલિયા બધા મરી ગયા છે, માટે આ અમારી ધરતી છે. પૃથ્વીરાજને તમે જઈને કહો એને રાજ કરવાનો હક નથી, મારી હદ છોડી અને ચાલ્યા જાય. ચંદ બરદાએ એટલું કે છે, બાબા સાચી વાત, અમને જવામાં કોઈ વાંધો નથી, પણ આપ જાણો છો કે ક્ષત્રિય રાજા આમ બધું છોડી અને વયો જાય તો અપમાન જેવું લાગે. આપ તો મહાન છો, આપ તો જે ધારો તે કરી શકો, પણ આમ અમે બધું છોડી અને વયા જાય તો અપમાન જેવું લાગે, અને ભવિષ્યવાણી કરતા હોય તેમ ખ્વાજા એટલું બોલ્યા, બેટા કાલે દિલ્હીથી કાગળ આવશે, દિલ્હીનું રાજ પૃથ્વીરાજને મળશે, આ મારું વચન છે. અને વચન સાચું પડ્યું. બીજે દિવસે અનંગપાળનો કાગળ આવ્યો અને દિલ્હીની ગાદી પૃથ્વીરાજને સોંપવામાં આવી, અને પૃથ્વીરાજ પોતાના સામંતોને લઈ અને ખ્વાજાના ચરણમાં વંદન કરે છે, પ્રણામ કરે છે, એમને ખૂબ શ્રદ્ધા બેસી ગઈ એમાં. અને કહેવા છે કે અજમેરથી દિલ્હી જવા નિહાલી નીકળ્યા, રસ્તામાં એમને ઘણી સંપત્તિ મળી, ઘણા નાના નાના રાજ્યો પણ જીતી લીધા. સત્તા અને સંપત્તિથી શોભતો પૃથ્વીરાજ પાટનગર દિલ્હીમાં પ્રવેશ કર્યો ત્યારે આનંદનો એક મહાસાગર ઉમટ્યો હતો. ભાઈ હો, કેવો મહાસાગર! દિલ્હીની શેરીઓ ગલીઓની માલિકા એમ કહેવા છે કે એક ઉત્સવ ઉજવાતો હતો. પૃથ્વીરાજ ચૌહાણ આજ દિલ્હીની સત્તા ઉપર આવે છે. અને કહેવાય છે કે એ ઉત્સવની માલિકા નાનાથી માંડી અને મોટા માણસોએ ભાગ લીધો, અને પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદી ઉપર બિરાજમાન થયા. આપણે એક વાત એવી પણ છે કે દિલ્હી નામ કેવી રીતે પડ્યું, અને એ બાબતમાં તો ઘણા વિદ્વાનોના મત છે, પણ એક પ્રસંગ એવો પણ છે કે અનંગપાળ એની રાજધાનીનું નામ અનંગપાળવતી રાખવાનો હતો. એને નવો ગઢ પણ બનાવવામાં આવ્યો, રાજ જ્યોતિષીઓ પણ બોલાવ્યા, એમની બધી વિધિ કરી, અને જ્યોતિષી ત્યાં એક ખીલી ખોડી અને એટલું કીધું કે આ ખીલી બરાબર શેષનાગના મસ્તક ઉપર લાગી છે, તેથી હવે તોમર વંશ રાજાઓનું રાજ સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી અચલ રહેશે. આ વખતે ઘણા એવા મસ્કરા માણસો હોય ને, એમાં એક સરદાર મસ્કરીમાં બોલ્યો કે ભલા માણા, સાત આઠ આંગળની એક ખીલી અને તમે એમ કયો શેષનાગના મસ્તક ઉપર લાગી? એ મસ્કરીથી એ ભૂદેવને ખોટું લાગ્યું, પવિત્ર બ્રાહ્મણને ખોટું લાગ્યું, જ્યોતિષીને માઠું લાગ્યું. એને એમ થયું કે મારી વિદ્યાની મસ્કરી થાય, એટલે એને ખીલી પાછી કાઢી, અને કહેવાય છે કે એમાં લોહીનો ટસ્યો હતો. અને અનંગપાળે ફરીવાર વિનંતી કરી કે આપ ફરીવાર ખીલીને ખોડો. ફરીવાર ખીલી ખોડવામાં આવી, પણ એ ઢીલી રહી ગઈ. એ ઢીલી શબ્દમાંથી અપભ્રંશ થયો અને દિલ્હી નામ પડ્યું, એમ પણ વિદ્વાનોનું કહેવું છે. અને એ ઢીલી ખીલી એવી રહી ગઈ કે હજી સુધી એ રાજ અસ્તવ્યસ્ત છે. અને તેથી એને કીધું હતું કે આ જે રાજા આ ગાદી ઉપર આવશે દિલ્હી ઉપર, એ બરાબર સ્થિર નહીં રહી શકે. એનું વચન આજની ઘડી સુધી સાચું લાગતું હોય એમ આપને લાગે છે કે દિલ્હીનું રાજ સ્થિર નથી, ડામાડોળ છે. કહેવાનો અર્થ, ગદની સુલતાન શહાબુદ્દીન ગોરી જે મહંમદ ગિદની તરીકે ખૂબ જાણીતો, અને એના મનસુબા એવા હતા કે એકવાર ભારતને કબજે કરું, દિલ્હી ઉપર લડાઈ કરી અને એને સર કરું. પૃથ્વીરાજને એકવાર જીતી અને પરાસ્ત કરી અને દિલ્હીનું રાજ મેળવું, એવું શહાબુદ્દીન ગોરીના મનમાં ઘણું હતું. કારણ એ જાણતો હતો પૃથ્વીરાજ અતિ પરાક્રમી રાજા છે, ઉત્તર ભારતના તમામ રાજ્યો તથા ગુજરાત સૌરાષ્ટ્ર સુધી તેનો પ્રભાવ છે. પૃથ્વીરાજને જીતવામાં આવે, એનું રાજ્ય જીતી લેવામાં આવે તો એને મોટો જશ મળે. આખું રાજ એના કબજામાં આવી જાય. એટલે કહેવાય છે કે મોટી સેના લઈ અને એ સાબુદ્દીન ઘોરી જેદી દિલ્હી ઉપર ચડીને આવ્યો. અહીંયા પૃથ્વીરાજની આગેવાની નીચે ઘણા રજવાડાના રાજાઓ આવ્યા, ઘેર ઘેરથી નીકળ્યા. મોઢામાં તુલસીના પાન નાખી, ખંભે ખાપણ નાખી, શમશેર, માતૃભૂમિને કાજ મરવા ખાતર મરણિયા થઈ અને ઘેર ઘેરથી રજપૂતો નીકળ્યા. ભાઈ, કોઈની માતાએ કીધું મારું ધાવણ ઉજલું કરજે, કોઈ પિતાએ કીધું ઇતિહાસમાં નામ ઉજલું રાખજે, કોઈ બેને કીધું બાપ ખમા ભગીની ઓળાવે ભાઈને, હેતે શિર ધરની હાર, પણ વિજય પામજે વીર તું સુરાનો કરજે સંગાત, દુશ્મનનો ડાટ વાલી વિજય મેળવી અને માંડવામાં જવતલ હોમવા માટે વહેલો આવજે. અને કોક રાજપૂતાની એમ પણ કીધું છે, કંથા રણ મે જાઈ કે ભાગીને મત લજા, ઓલી જોળી આવે ત્રબકતી મરદાઉ કેરી મજા, હે મરદ રણ મેદાનની માલિપા કોકને મારી ના આવજે અને કા મરી જાજે, કારણ કા મરજો કા મારજો, પણ પીછમાં દેજો લગાર, મારી સૈરું મેણા મારશે આ તો કાયર કેરી નાર, માટે કા મરજો કા બીજાને મારજો, પણ પીછમાં દેજો લગાર. કા મરજો અને કા મારજો, પણ પીઠમાં દેજો લગાર, મારી સૈરું મેણા મારશે આ તો કાયર કેરી નાર. ઘેર ઘેરથી રાજપૂતો નીકળ્યા અને રાજપૂતોને વિદાય દેતી વખતે કઈક અર્ધાંગના આમ કહે છે, કઈક જનની ધાવણ ઉજલું કરવાનું કહે છે, અને રણમેદાનની માલિપા એમ કહેવાય છે કે બધાએ આવી ગયા. પૃથ્વીરાજ ચૌહાણને માટે જીવન કુર્બાન કરવા માટે કેસરિયા કરીને આવેલા રાજપૂતો સાબુદ્દીન ઘોરીને સામે જેદી બાકાજીત બોલી, અને એ યુદ્ધ ઘમસાણ યુદ્ધ થયું. એટલું નહીં પણ ગજા કુંભ કશુરાણ રામ સંધરા ધમંકી, ચડો મેઘ મન દખની ઓમ બીજ બીજ ચમંકી, અહિપોર તોર રસના કઢો અને ભબકી ભબકી હરજન મેમો, દસ કંદ અંધપન રખન કોન મન હુકાલ સોવત જગ્યો. એ હામ હામે એમ કહેવાય છે કે બટા જટી બોલે છે, પણ કાયા જાજો હાબદી અને નાકમાં જાજો નખ. એ રણમેદાની માલિપા લડનારા સમર્પણ કરનારા મર્દો એમ કહેતા હતા કે આખી કાયા ભલે હોઈ જાય પણ નખ જેટલું નાક નો જવું જોઈએ, કારણ કે હાડા તણમણની કાયામાં નવટાંક નાકની જ કિંમત છે. કાયા જાજો હાબદી પણ નાકમાં જાજો નખ. સમર્પણ કર્યું અને ઘેર રજપૂતાની પોરોહ કરે છે. રાજપૂતો રણમેદાનની માલિપા કાયમ આવી જાય એનો રાજપૂતાણીને પોરોહ હોય. રાજપૂતાણી આમ છાણાના મોઢવામાં છાણા લેવા ગઈ, એમાં નાગણી બહાર નીકળી અને સામે ઉડવા માંડી. નાગણીનો સ્વભાવ છે હામી ઉડે. એ નાગણી મંડી ઉડવા એટલે છાણાનો ઘા કરી, અને ભારત વર્ષની રાજપૂતાણી આજ નાગણીને એમ કહે છે, નાગણી નાગણ ક્યુ અંજસ કરે ફના ચરા ચરા, હે નાગણ તું શું અભિમાન કરીને મારા સામે ઉજજો, ક્યુ નાગણ અંજસ કરે ફના ચરા ચરા, તો પીવરે તન કાચરી અને મો પીવરે સના, તારો ધણી કારોત્રો સાપ તો કાચરીનો પહેરનાર છે, અને મારો ધણી રાજપૂત રણમેદાની માલિપા બખ્તર પહેરી અને દુશ્મનોનો ડાટ વાળે છે. આ એક પોરો છે સુરવીરતાનો. વીરતાથી મર્દો લડ્યા ભાઈ પૃથ્વીરાજ ચૌહાણના. અને કહેવાય છે કે સાબુદ્દીન ઘોરીની સેનાને શેરડીના વાઢને જેમ કાપે એમ રાજપૂતોએ કાપી નાખી ભાઈ. અને ખુદ સાબુદ્દીન ઘોરી પકડાનો, અને પકડી અને સરદારો પૃથ્વીરાજ ચૌહાણને સામે હાજર કરે છે. તમે જોજો, મુસ્લિમ રાજા રાજનીતિમાં બાહોશ હોય અને આ સાબુદ્દીન ઘોરી એ રાજનીતિમાં હોશિયાર હતો, ત્યારે સામે પૃથ્વીરાજ એ ક્ષમાનો સાગર હતો. ક્ષમા છે એ સુરવીરનું આભૂષણ છે એમ માનનારો રાજપૂત હતો. અટેલે ક્ષમા આપી અને સાબુદ્દીન ગોરીને છોડી મૂક્યો. અને આ દેશ દયામાં ઘણું સહન કરે છે. આપણે ત્યાં જેમ દયા ડાકણીને ખાય એમ દયા ખાય ખાઈને આ દેશે ઇતિહાસમાં જુઓ તો ઘણું સહન કર્યું છે. એના મુત્સદી મહામંત્રીઓ કીધું તો પૃથ્વીરાજને કે આને ક્ષમા આપીને છોડાય નહીં. તો કે નાના એમને છોડી મૂકો. છોડી મૂક્યો. કહેવાય છે કે ફરીવાર આવ્યો, બરાબર મોકો જોઈ અને ફરીવાર દિલ્હી ઉપર જાણે એને આક્રમણ કર્યું. એ વખતે પાછો ફરીવાર સાબુદ્દીન ગોરી પકડાયો, એને બાંધીને હાજર કર્યો. એ વખતે પાછો પૃથ્વીરાજ ચૌહાણ એને દયા ખાય મોટો કર લઈ અને એને છોડી મૂકે છે. ભારતના રાજા ખૂબ દયાળુ, રાજપૂતો ઘણા દયાળુ હતા, પણ આપણે જેમ વચ્ચે કીધું એમ દયા ડાકણીને ખાય એવી પરિસ્થિતિ ઘણી વખત આ દેશમાં થઈ છે. હવે બીજી વખત નહીં આવું. કેનાર માણસ જો 16 વખત આવ્યો હોય તો કેટલી આપને દયા નડી છે. અને રાજનીતિમાં તો એમ કહેવામાં આવ્યું છે, અને રાજકુમારોને ભણાવતી વખતે એમ કહેવામાં આવ્યું છે કે અગ્નિનો તણખો, ઝેરનું ટીપું, નાગનું બચ્ચું અને દુશ્મન આને કોઈ દી નાનો ન ગણો. ગમે તેવા નાના હોય ને એને નાના ન ગણવા, કારણ તેને નાના હોયતા જ મારી નાખવા, એનો નાશ કરવો, નહીતર મોટા થયા પછી મહાવિનાશ કરે. એટલે રાજનીતિમાં કીધું છે કે આ ચારને નાના ન ગણવા, નાના હોય ત્યાંથી ડાંભી દેવાય. આપણે ત્યાં તો વર્તમાનના કાળના કવિઓ પણ કહે છે ને, કેવું કહે છે કે મને તો એમ કે હમણાં ઠરી જાશે નઠારા મેં, મને તો એમ કે હમણાં ઠરી જાશે નઠારા મેં, ખબર નોતી ન જીવા આ તિખારા પણ દગો દેશે, ખબર નોતી એ ન જીવા આ તિખારા પણ દગો દેશે. મને તો એમ કે હમણાં ઠરી જાશે ને ઠાયરા મેં, ખબર નોતી મુજને કે આ ન જીવા તિખારા પણ દગો દેશે. ચેતવાનું આપણા કવિઓએ ઘણું કીધું છે, પણ આ વાતનો જે તે વખતે કદાચ અમલ નહીં થયો હોય, સંજોગો ગમે તે હોય, પણ દયા બાબતમાં આ દેશને દુશ્મનો નડ્યા છે બહુ. કનોજનો રાજા જયચંદ રાઠોડ એનો સગો માસિયાય થાય, પણ વિરોધી હતો. વચ્ચે આપણે જેમ વાત કરી ને કે પોતાના બહુ નડે, પૃથ્વીરાજ પરાજય થાય, એની હાર થાય, એ અપમાનિત થાય, એવા કારણો બરાબર જયચંદ રાઠોડ ગમે ત્યાંથી ગોતી કાઢતો હતો. એટલે તો આપણે ત્યાં કીધું છે કે જ્યારે કવિ જંગલમાં હેલો જતો હતો આખું જંગલ રોતું હતું, ઝાડવાની આંખોમાંથી આંસુ પડતા હતા, અને તમામ ઝાડવાને કવિ કાકરૂદી કરી અને પૂછે છે તમારી આંખમાં રુદન આંસુ, હા શુકામ? જંગલના ઝાડવા જવાબ આપે છે કે વાસુ ઉગ્યો વનમાં અને રોને લગી વનરાજ, આ કુળમાં કપાતર પાક્યો એ સારા વન કો દેશે જલાય. એક વનમાં વાસ ઉગ્યો છે કવિરાજ, એથી અમને આંસુ એટલા માટે આવે છે કે એકવાર અંદરો અંદર ગહાય અને આખા જંગલનો નાશ કરે છે. બહુ સાચી વાત છે. આવા દ્રષ્ટાંતો જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે આપણે ખબર પડે છે કે જે તે વખતે કંઈક આવું જ થયું છે. એ કઠિયારો જંગલ માંથી વયો જાય, ઝાડવા દાંત કાઢે છે. કઠિયારાના હાથમાં કુવાડો હોય, ઝાડવા એમ કે છે કઠિયારાની મસ્કરી કરે છે. કઠિયારો ઝાડને એમ કે છે કે હું તમારો દુશ્મન છું, મારી પાસે કુવાડો છે અને મારી મસ્કરી કરો છો, કે કુવાડાથી શું થાય. અને ફરી વાર જયારે કઠિયારો પાછો નીકળ્યો ત્યારે ઝાડમાં રોતા હતા કે કેમ હવે રોવા માંડ્યા, હું ઈજ કઠિયારો, મારા હાથમાં ઈજ કુવાડો. ઝાડવાએ જવાબ આપ્યો, તું જાતો તો ત્યારે તારી પાસે લોઢાનો કુવાડો હતો, પણ વળતા લાકડાનો હાથો છે, એ અમારા લાકડાના હાથા અમારો વિનાશ કરશે. કુવાડાની તાકાત હતી ઝાડને કાપી હગે, પણ લાકડાનો હાથો છે ને એ એનો વિનાશ કરશે. સમયમાં ઇતિહાસમાં ગમે ત્યાં આવું ક્યાંક બન્યું છે. અને જયચંદ રાઠોડ પૃથ્વીરાજનો કટો વિરોધી, એને શાહબુદ્દીન ગોરીને પાછું આમંત્રણ આપ્યું. અને શાહબુદ્દીન જ્યારે છેલ્લી લડાઈ કરવા માટે આવે છે ત્યારે તો પૃથ્વીરાજના ખંડિયા રાજાએ થોડાક એનાથી નિરાશ થઈ ગયો, થોડો અભિનય થઈ ગયો હતો. પૃથ્વીરાજને માટે ખંડિયા રાજાને થોડું માન ઉતરી ગયું હતું, કારણ કે વારંવાર દુશ્મનને છોડી મૂકો, વારંવાર લડાઈમાં પોતાના માણસો કપાયા જ કોને કોહાય. કારણ અનેક વાર યુદ્ધમાં સારા સારા સુરવીરો કપાઈ ગયા હતા. હવે તો માત્ર 72 સરદારોમાં 3 કે 4 સરદારો જ પૃથ્વીરાજ પાસે હતા. અને પછી રાણી વાસમાં ઘેરાઈ ગયો હતો. સમય પલટે છે, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. રાજમાં ધ્યાન આપતો નહોતો, સંયુક્તાનું હરણ કરી અને સંયુક્તાના પ્રેમ પાશમાં બંધાયેલો પૃથ્વીરાજ ચૌહાણ વિલાસી બની ગયો હતો. સત્તાનો એક ધારો નશો, અને એ નશાએ એને થોડો અભિમાની બનાવ્યો હતો, થોડો અહંકાર પણ આવ્યો હતો. આપણે ત્યાં કીધું ને, અધિકાર આવ્યો તો અહંકાર મત આને દો, અંધા બનો ના કોઈ સતા કી સવારી ને, સત્ય કે અસત્ય થયું દેખના તપાસ લેના. સત્તાની સાથે અધિકારની સાથે જે અહંકાર આવે છે ને, એ થોડો અભિમાની બન્યો હતો. અને ઘણા રાજા કાનના કાચા હોય, પૃથ્વીરાજ ચૌહાણમાં પણ આવું કંઈક બન્યું છે. રાજના ખટપટથી રાજના ખોટા માણસોએ એને ચડાવ્યો, અને એના માનીતા સરદાર અતિ પરાક્રમી મહાવીર ચામુંડરાયને એને બેડીઓ પહેરાવી હતી. ચામુંડરાયે યુદ્ધમાં ઘણી મદદ કરી હતી, મહાપરાક્રમ કરેલો એ મહાપુરુષ, પણ ખટપટિયા માણસોની ચડાવણીથી એને બેડીઓ પહેરાવી. શાહબુદ્દીન ઘોરીને પરાજય કરવામાં મોટો ફાળો ચામુંડરાયનો છે. તલવાર અને તીર ચલાવવામાં એના જેવો કોઈ પરાક્રમી નહોતો ભાઈ, છતાં જ્યારે એને લોખંડની બેડીઓ પહેરાવી અને બેડીઓ પહેર્યા પછી એને એટલું કીધું તું ચામુંડરાય, હવે આ શરીર ઉપર લોખંડ પડ્યું છે, હવે મારે હું જીવીશ ત્યાં સુધી તરવારને ઉપાડીશ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, જો વિનાશ તરફ જ્યારે માણસ જાય ને ત્યારે બધું આવું અવળું સૂજે છે. અને પછી તો પૃથ્વીરાજ ચૌહાણ એક પછી એક અવિચારી પગલું ભરતા ગયા. અને એના એક બીજા સરદાર હતા, એનું નામ હતું હાહુલી રાય, એનું પણ એને અપમાન કર્યું. પછી જેના જેના અપમાન કર્યા ને એ સાથીદારો બધા ગુપ્ત વાતો લઈ અને સાબુદ્દીન ઘોરીને આપવા માંડ્યા. કારણ પછી તો શું થાય, સંયુક્તાના પ્રેમમાં બંધાઈ અને રાજકાજમાં બેધ્યાન હતો, તેનાથી નારાજ થયેલા બધા સરદારો એની ગુપ્ત વાતો શાહબુદ્દીન ઘોરીને આપે છે. પણ હવે જે પ્રસંગ આવે છે એ ચંદ બારોટ એને ખબર પડી, કે પૃથ્વીરાજ ચૌહાણ હવે વિલાસમાં છે, સંયુક્તાના પ્રેમ બંધનમાંથી નીકળી શકે એમ નથી, અને એમાંથી બહાર લાવવા માટે ચંદ બારોટે ઘણા પ્રયત્નો કર્યા. એક વાર તો ચંદ બારોટ એટલે જ્વાળામુખી છંદ જેને લીખ્યો, જયતિ જયતિ જગમાત જયતિ કારણ સબ ઘરની જયતિ ભરણ ભંડાર, એનો આ કરતા કવિ. પૃથ્વીરાજ ચૌહાણને એક વાર ચંદ બરદા એટલું કે છે કે તું ગોરી પર રત્યમ તા ઘર ગોરી તક્યમ, તું ગોરી સંયુક્તા ઉપર મોહિત થઈ અને પ્રયો છો, પણ તને હું સાવધાન કરવા માટે આવ્યો છું કે તારા ભર તારા રાજ પર તારી દિલ્હી પર ગોરી એટલે સાબુદીન ઘોરી નજર તાકી અને બેઠો છે, તું સાવધાન થઈ જાયજે બાપ, હું તને સાવધાન કરું છું. પણ કહેવાય છે કે તોય પૃથ્વીરાજ સમજ્યા નથી, કામના બાણ જેને લાગે એનું પરિણામ આ જ આવે, અને કહેવાય છે પૃથ્વીરાજ સમજ્યા નથી, રાજમાં ધ્યાન નથી, સંયુક્તાના પ્રેમ બંધનમાંથી બહાર નીકળતા નથી, અને શાબુદીન ગોરીની પાસે માહિતી મળી, મોટું લશ્કર લઈને દિલ્હી ઉપર આવે છે, અને એ વખતે એમ કહેવાય છે કે ભયંકર યુદ્ધ થયું, એવું યુદ્ધ થયું કાળ ઝાળ યુદ્ધ થયું, કેટલાય સૈનિકો મરાણા, દળના ઢગલા થઈ ગયા, લોહીની નદીઓ વહેતી થઈ ભાઈ, અભમંડળની માલિપા ગીધડાઓ એમ કહેવાય છે કે ચક્કર ચક્કર ચારી કોઈ આંટા મારે છે. એવે વખતે પૃથ્વીરાજ ચૌહાણ પોતાના માનીતા સરદાર ચામુંડરાયને કેદમાંથી છોડાવે છે, છોડી અને એનું સમાધાન કરે છે. ચામુંડરાય હાલ બાપ રણમેદાનમાં હાલ, જો આનું નામ મિત્ર છે, મુક્ત થઈ ગયો. પણ આવીને એને એટલું કીધું કે હું લોખંડ નહીં ઉપાડું, મારી પ્રતિજ્ઞા છે, મારી પ્રતિજ્ઞા છે કે હું લોખંડ નહીં ઉપાડું, અને ખરેખર એ લોખંડ ન ઉપાડ્યું, તરવારને હાથ દીધો નહીં, તીર કામઠું રાખ્યું, અને તીરની ઉપર જે લોખંડનું ફળું હોય ને એને ફેંકી દીધું. પણ આમ છતાંય બહાદુર હતો, બળવાન હતો, ખડા વિનાના બુઠા તીર મારી મારી, અને કહેવાય છે કે દુશ્મનના ધડથી માથા જુદા કર્યા છે, એક એક દુશ્મનને તગડ્યા છે, માર્યા છે, ધગ ધગતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી તેગ વડે, મર્દોની હાકે ધ્રુજે ધાકે ધૂળું ફાકે તોય લડે, આજ મેદાને મરવા અપસર વરવા મરત કસુંબલ રંગ ચડે, એવો મરત ચામુંડરાય એનું એક એક ખણા વિનાનું બાણ મારે, અને દુશ્મનના એમ કેવા છે છક્કા છોડાવી દીધા ભાઈઓ. પણ એ યુદ્ધ મેદાનમાં એક ઘટના એવી બની છે, અતિ મહત્વની ઘટના છે. એ યુદ્ધ સમયમાં એક સમય એવો આવીને ઉભો રહ્યો કે એક તરફ શાબુદીન ઘોરી છે, એની સાથે હા હુલીરાય નામનો જે સરદાર સામે પક્ષમાં ગયો છે એ પણ ઉભો છે, અને આ બાજુ પૃથ્વીરાજ ચૌહાણ અને ચામુંડરાય છે. એ ચારેય હામ હામાં આવી ગયા ભાઈ, સામે શાબુદીન ઘોરી અને હા હુલીરાય, અને આ બાજુ પૃથ્વીરાજ ચૌહાણ અને ચામુંડરાય. પણ પૃથ્વીરાજ ચૌહાણે સામેના પક્ષમાં હાહુલી રાયને જોઈ અતિ ક્રોધ આવ્યો, ઓહો હો મારો સરદાર, મારા અનાજ ઉપર જીવનાર આજ દગો દઈને હામે ગયો છે, ખૂટલ કહેવાય, રોમ 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 રૂવાડા ઉભા થઈ ગયા ભાઈ, રોમ રોમ લાગી ગઈ, જ્વાળ લાગી ગઈ, એટલો બધો ક્રોધ આવ્યો. સાચી વાત છે.
વેરી કો વસાના, વિશ્વાસઘાતી કો વસાના ના, અને ખર કો ખિલાના પર ખુટલ કો ખિલાના.
દુર્બલ કો દેના ઓર દુષ્ટિકુન દેના દાન, લક્ષી કા લેના પર રાગ કા લેના ના, સંતોષ રખાના અસંતોષ કો રખાના ના, કવિ કિશન વનંત કોઈ દિલ ની કહેના બાત તો કુટિલ કો કહેના પર કપટી કો કહેના. આ તો દગાખોર છે, વિશ્વાસઘાતી છે.
પણ કહેવાય છે કે પૃથ્વીરાજને એટલો બધો ક્રોધ આવ્યો કે શાબુદ્દીન ઘોરી કરતા એને દુશ્મન હાહુલીરાય વધારે લાગ્યો છે. ચામુંડરાય પૃથ્વીરાજને કહે છે, કામઠા ઉપર એક બૂઠું તીર ચડાવીને દુશ્મનને હામે તાકીને કીધું, કહો પૃથ્વીરાજ, કહો મહારાજ, આ મારું એક તીર એક દુશ્મનને મારી નાખશે, એક દુશ્મન ના અવશ્ય પ્રાણ લેશે, બોલો કોની ઉપર છોડું, શાબુદ્દીન ઘોરી ઉપર છોડું કે હાહુલીરાય ઉપર છોડું, કોના પ્રાણ લઉં? આપે તો ઘણું મારી ઉપર કર્યું છે, પણ હું રણમેદાનમાં આજ આપના પક્ષમાં છું, અને એક જ તીર છે, એકના પ્રાણ લેશે, બોલો કોના લઉં? અને કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ એટલું બોલ્યા, ભાન ભૂલ્યો, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એ અનુસાર એને એમ કીધું કે શાબુદ્દીન ઘોરીને નહીં પણ હાહુલી રાયને માર, એને બાણ માર, એના પ્રાણ લે, એને દગો કર્યો છે, વિશ્વાસઘાત કરી છે. ચામુંડરાય ખૂબ સમજાવે છે, મહારાજ આપ સમજો જરા, શાબુદ્દીન પડશે તો સીધો આપણને વિજય મળશે, અને પછી હાહુલી રાય તો આપણો સરદાર છે, સમય છે, કદાચ ત્યાં ગયો હોય તો પાછો આ પક્ષમાં આવી જશે, એને આવતા વાર નહીં લાગે. મહારાજ હજી વિચારો, હજી વિચારો, આ છેલ્લું બાણ છે એમાં એક જ મળશે. પૃથ્વીરાજ માયના બસ એને એટલું કીધું, હાહુલી રાયને માર, અને બાણ માર્યું અને હાહુલી રાય પડ્યો, અને એનો લાભ લઈ અને શાબુદ્દીન ઘોરી એવો હુમલો કર્યો કે પૃથ્વીરાજને પકડી લીધા, કેદ કર્યા, પકડાઈ ગયા. અંગ્રેજ ઇતિહાસ તો એમ નોંધે છે કે પૃથ્વીરાજ ચૌહાણ રણ મેદાનમાં સામી છાતીએ લડી અને વીરગતિ પામ્યા છે, પણ એક કથા એવી પણ છે કે શાબુદ્દીન ઘોરી એને પકડી અને ગીજની લઈ જાય છે, એના હાથમાં લોખંડની બેડીઓ પહેરાવી એને કેદ કરી અને એની આંખો ફોડી નાખે છે. કારાગ્રહમાં ઘણું કષ્ટ વેઠે છે, પણ જોજો મિત્રો, મિત્રતાની મજા, આ દેશના ચંદ બારોટની મજા તમે જોજો. એને ખબર પડી કે મારા સ્વામીને, મારા રાજને, મારા પૃથ્વીરાજને ઘોરી ગીજની લઈ ગયો છે, એને લોખંડની બેડીઓ પહેરાવી છે. ચંદ બારોટ ત્યાં જાય છે, જઈ અને પૃથ્વીરાજ ચૌહાણને મળે છે, હાથમાં બેડીઓ છે, કેદ કરેલો છે, આંખો ફોડી નાખી સુરદાસ થઈ ગયો છે. પણ ચંદબરદાયનો અવાજ સાંભળી અને પૃથ્વીરાજ ચૌહાણ ઉભો થઈ ગયો, બાપ તું આયે ક્યાંથી? આ મિત્રની મજા છે, આ દેશની, આ હૃદયની જે ભાવના મિત્રોની છે એવી વિશ્વમાં ક્યાંય મળે નહીં. તું અને આયા કેવી રીતે આવ્યો બાપ? પણ પૃથ્વીરાજને કેદ થયેલો જોયો, હાથમાં બેડિયું જોઈ, એનો અંધાપો જોયો, ચંદ બારોટને એમ થયું કે આને મારે છોડાવવો જોઈએ. એક યુક્તિ કરી, એવી યુક્તિ કરી અને એમ કહેવાય છે કે શાબુદ્દીન ઘોરીને મળે છે, એને કુર્નિશ મજાવે છે. સુલતાનને કહેવા લાગ્યો, જહાપના અમારો આ રાજ છે ને પૃથ્વીરાજ, એ શબ્દવેદી બાણ બહુ જાણે છે, સારા અદ્ભુત. પ્રાચીન કાળમાં અમારા મહારાજા દશરથ પાસે જે વિદ્યા હતી એ વિદ્યા અમારા પૃથ્વીરાજ પાસે છે. એ એવું બાણ છોડે છે શબ્દ ઉપર, ભલે એને દેખાતું નથી પણ લોખંડના સાત સાત તવા હોય અને એ તવાને વીંધીને આરપાર બાણ નીકળી જાય. એની આંખો તો તમે ફોડી નાખી છે પણ અવાજ ઉપર આબાદ રીતે બાણ છોડી શકે છે. આ વિદ્યા અમારા પૃથ્વીરાજ પાસે છે, આપની પરવાનગી હોય તો વિદ્યા આપને અમે બતાવીએ. કાળ ભૂલાવે છે એટલે શાબુદ્દીન ઘોરીએ સંમતિ આપી. બીજા દિવસે સભા ભરાણી, આખું નગર જોવા ઉમટ્યું. એક ઊંચા મંચ ઉપર શાબુદ્દીન ઘોરી બિરાજ્યો છે. કારાગ્રહમાંથી પૃથ્વીરાજને બહાર લાવ્યા, બેડીઓ કાઢી નાખી છે, હાથમાં ધનુષબાણ આપવામાં આવ્યું છે, સામે લોખંડના સાત તવા રાખવામાં આવ્યા છે અને ચંદવરદાય શાબુદ્દીન ઘોરીને એમ કહે છે, સુલતાન આપ તવા ઉપર એક કાંકરો મારો, એનો અવાજ આવશે અને એ અવાજની ઉપર બાણ છોડી અને તવાને વીંધી અને બાણ આરપાર નીકળી જાય છે. ચંદવરદાય પૃથ્વીરાજની બાજુમાં ઉભા છે, હાથમાં બાણ આપ્યું છે. ચંદવરદાય બાજુમાં ટકોર કરે છે કે ચાર વંશ ચોવીસ ગજ અને અંગુલ ઘષ્ટ પ્રમાણ, પણ ઇતને પે સુલતાન હે, એ હવે મત ચૂકે ચૌહાણ. હે મહારાજ, ઘોરી તેના તખતા ઉપર બેઠો છે, ચાર વાહડા છે, ચોવીસ ગજ આઠ આંગળ ઊંચે છે, તમે નિશાન ચૂકતા નહીં અને ચંદે એવી બિરદાવળી ગાય કે યહ બાણ ચૌહાણ રામ રાવણ ઉત્થાપ્યો, યહી બાણ ચૌહાણ કરણ શિર અર્જુન કાપ્યો. અને કહેવાય છે કે બાણ છોડ્યું, પૃથ્વીરાજ સમજી ગયા કે આ તવા વિંધવાની વાત બીજી છે. એટલે બાણ છોડતાની હારે શાબુદ્દીન ઘોરીને બાણ લાગ્યું, ફોહરવું નીકળી ગયું અને તખતા ઉપરથી નીચે પડ્યો, પ્રાણ નીકળી ગયા. પણ ચંદ બારોટે નક્કી કર્યું કે હવે દુશ્મનો આપણે જીવવા નહીં દે અને દુશ્મનના હાથે મરવું એના કરતાં તા પોતાએ પોતાના હાથેથી પ્રાણ કાઢવા બહેતર છે. પોતાની ભેટમાંથી કટાર કાઢી અને એ કટાર પૃથ્વીરાજ ચૌહાણને મારી અને પૃથ્વીરાજ ચૌહાણે ઝપટથી કટાર મારી કાઢી અને ચંદ બારોટને કટાર માર્યો અને બે યોદ્ધાઓ ઢળી પડ્યા. કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટ ધરતી ઉપર પડ્યા, તેથી ભારતની ધરતીને ધ્રાસકો પડ્યો છે. ધરતી ધ્રુજી છે મિત્રો, સૂરજભાન ઝાંખો થયો છે, દસે દિશાઓ ધૂંધલી થઈ છે, વાતાવરણ કરુણ થયું છે. કારણ બે મિત્રો જેના ખોળિયા જુદા, જેનો એક જ જીવ જન્મ સાથે થયો, એનું બાળપણ પણ સાથે વીત્યું, એટલું નહીં એની યુવા અવસ્થા સમરાગણ રાજકાજ એક ધારું સાથે જીવન અને વીરગતિ પણ બે સાથે પામ્યા છે. ચંદ્ર જેવું ઉજ્જવળ જીવન ચંદ બારોટનું, સૂર્ય જેવો પ્રતાપી પૃથ્વીરાજ ચૌહાણ ધરતીમાંથી જેથી વિદાય લે છે ત્યારે આ ભારત આપણો દેશ એક સ્વતંત્રતા હોવા છતાંય ગુલામીના ઘોર અંધકારમાં પાછો ઠેલાઈ જાય છે. આવા રૂડા ઇતિહાસ આપણે ઘણું ઘણું કહી જાય છે. અને એ ઇતિહાસ માણસે જીવનમાં શીખવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવું છે. મિત્રો કેવા હોય, રાજનીતિ કેમ રમાય, એ બધું આ પૃથ્વીરાજ ચૌહાણના ઇતિહાસમાં ત્યાં આપણે ઘણું ઘણું મળે છે.